નું તાપડું આવે છે સારિંગપુરનું ત્રીજું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1877ના શ્રાવણવદી 7મને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને શ્વેત પાક મસ્તકે બાંધી હતી અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? સરસ પ્રશ્ન છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો. મહારાજ, ભગવાનના બે પ્રકારના ભક્તો છે. એક માનસી પૂજામાં ભગવાનને પૂજનાદિ કરે છે, એક પ્રત્યક્ષ અનેક ચીજ વસ્તુ લાવીને ભગવાનની પૂજા કરે છે, તો બેમાંથી શ્રેષ્ઠ કોણ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિશય રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે, અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્કમ અને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. પ્રશ્ન કેવો હતો? પ્રત્યક્ષ પૂજા શ્રેષ્ઠ છે કે માનસી પૂજા શ્રેષ્ઠ છે? ભક્ત કોણ શ્રેષ્ઠ એટલે પૂજા જ પૂછી હતી. કઈ પૂજા શ્રેષ્ઠ? મહારાજ બેમાંથી એક નામનો લીધું, મારે ત્રીજો ઉત્તર આપ્યો. મહારાજ કે કયા ભાવથી પૂજા કરે છે એની સાથે અમે ડિપેન્ડ કરશું, બાકી અમે માનસીને શ્રેષ્ઠ નથી કહેતા અને પ્રત્યક્ષને શ્રેષ્ઠ નથી કહેતા. જેની સાથે શ્રેષ્ઠ ભાવ જોડાયેલો હોય, ગદગદ ભાવ હોય, પછી ગમે તે પૂજા હોય તો શ્રેષ્ઠ છે, અને જ્યાં ગદગદ ભાવ નથી, જ્યાં પ્રેમ નથી, રોમાંચિત ગાત્ર નથી, તો મહારાજ કે બે પૂજા ન્યૂન છે. પ્રત્યક્ષ કરે કે માનસી કરે, પણ ભગવાનની સાથે જેનો સંબંધ નથી, ભગવાનની પૂજા કરતા જેનું મન ખેંચાતું નથી, તો મહારાજ કે બે ન્યૂન છે. કરવા ખાતર કરે છે કહેતા ને જગતમાં, કરવા ખાતર કરે છે, તો મહારાજ કે એ ન્યૂન છે. પરંપરામાં આવ્યું હોય અથવા તો સંતોએ પ્રાણ આપ્યું હોય, પછી કરવી પડે, શું કરીએ, કોઈ કરે એમ નથી, એમ માનીને પ્રત્યક્ષ પૂજા કરતો હોય તોય, અને કદાચ સંતોએ આપ્યો ને માનસી કરતો હોય, પણ એ કરવા ખાતર કરતો અથવા તો દેખાડવા માટે કરતો હોય, ખારા ભગત કે એટલે કરતો હોય, તો મહારાજ કે એ ન્યૂન છે. અને ભલે માનસી કરતો હોય પણ ભાવ ગદગદિત છે તો એ શ્રેષ્ઠ છે. બોલો, એમને એક પાયનો ખર્ચો નથી પણ ભાવ એનો છે શ્રેષ્ઠ છે. મને બાપાનો હાર પહેરાવી ગયા, મેં કીધું ફૂલ ક્યાં લઈ કે અહીંથી તોડી લીધા, કે બોલો, મેં કીધું વગર ખર્ચે પતાવ્યું, પણ એ શ્રેષ્ઠ છે. તો એ બોલો, ભાવ છે તો શ્રેષ્ઠ છે. પદાર્થની સાથે મતલબ નથી, ભાવની સાથે મતલબ છે. એટલે અહીંયાથી વસ્તુ એ સમજવાની કે ભગવાનના ભક્તોએ ખૂબ પરમાત્માની અંદર ગદગદ ભાવથી જોડાવું. એટલે પાછું એવું નહીં સમજતા કે ગદગદ ભાવથી જોડાવાનું કીધું એટલે આપણે માનસી જ કરવી, પ્રત્યક્ષ કરવી જ નહીં, નતર એવા તો દુનિયામાં બહુ જડશે. સમજાય? જગતમાં નથી કહેતા, આપણો રુદો ચોખ્ખો છે, આપણે કાંઈ જગતને દેખાડવું નથી. તો જેટલા પૂજા પાઠ કરે છે બધા દેખાડવાવાળા જ છે, કરવું નથી એમનો કેવો, હા આપણે કાંઈ દેખાડવું નથી, આપણો રુદો ચોખ્ખો છે. એટલે મંદિરે આવજો ને તો કે કાંઈ આપણે દંભ નથી કરો દેખાડવાનો, કે ઓટે બેઠો રે આખો દાડો અને રુદો ચોખ્ખો રે. મહારાજ કે રુદો ગમે એટલો ચોખ્ખો હોય પણ ગ્રામ્ય વાર્તા સાંભળે, મહારાજના શબ્દ, ગમે એટલો ચોખ્ખો હોય પણ ગ્રામ્ય વાર્તા સાંભળે. કેટલો ચોખ્ખો? તો મહારાજ કે એક બીજ ઉગવા જેમ ન પામે ખાર ભૂમિમાં, એમ એક સંકલ્પનો અયોગ્ય ઉઠતો હોય પણ પછી કાપ ઢસડાઈને આવે ને એની અંદર ઘણા બધા બી આવે અને પછી મોટા મોટા ઝાડ તો ત્યાં ઉગે, એમ મહારાજ કે હાવ નિર્મળ હૃદય હોય પણ ગ્રામ્ય વાર્તાની અંદર રસબસ જો બને તો પછી એની અંદરથી કામ, ક્રોધ, લોભાદિક મોટા મોટા ઝાડવા ઉગે છે, એમ શ્રીજ મહારાજના શબ્દો છે. હાવ ચોખ્ખા વાળાને, હવે નાને તો બધું ગંધાતું જ હોય અને એ પાછો ગ્રામ્ય વાર્તામાં મીંડ્યો અને પાછો કે આપણો રુદો ચોખ્ખો રહેતા જ કોઈ દાડો નો રે. એટલે પ્રત્યક્ષ પૂજા તો કરવી જ, આમાંથી બી માનસી કરવી જ, પણ આમાંથી શું લેવાનું ખબર, કે આપણે પ્રત્યક્ષ પૂજા કરીએ છીએ, માનસી પૂજા કરીએ છીએ, બંને પૂજામાં જો ભાવ ઓછો રહેતો હોય તો ભાવ વધારવાની જરૂર છે, પૂજા એકી મૂકી દેવાની જરૂર નથી. નતર ઘણા પાસે એમ કે છે મને એટલો બધો ભાવ નથી થતો એટલે મૂકી દઉં છું, એમ નહીં, પણ ભાવ વધે. ભાવ વધે કેમ? તો આ મારા મહારાજ જેની પૂજા કરું છું એ મૂર્તિ નથી પણ મારા મહારાજ જ છે. પ્રગટ ભાવ જ્યારે પોતાને પ્રગટ છે ત્યારે ઓટોમેટિક એની બાજુ ખેંચાણ થશે. તમે જુઓ, સ્ટેચ્યુ હોય સ્ટેચ્યુ, એને કદાચ લૌકિક વ્યવહાર તમે હાર પહેરાવતો હોય તો એ ભાવથી પહેરાતો, પણ પ્રત્યક્ષ ભગવાન હોય, પ્રતિષ્ઠિત થયેલું સ્વરૂપ, તો સહજ જ મન કહેશે કે આ ભગવાન છે. એમાં શું ફરક પડ્યો હતો? કે એમાં ભાવ ભળ્યો, સમજણ જ છે ને, એમાં ભાવ ભેળ્યો કે આમાં ભગવાન છે. ભગવાન છે એમાં આ પડે એટલે તરત જ એની ક્રિયા બદલાઈ જાય. એટલે જે સ્વરૂપનું પોતે પ્રત્યક્ષ પૂજન કરતો હોય એની અંદર પ્રગટપણાનો ભાવ પ્રગટ કરે કે આ મારા મહારાજ જ છે, એને હું જે વસ્તુ અર્પણ કરું છું એને જોઈ શકે છે, હું એમાં છળ કપટ રાખું તો પણ એ જોઈ શકે છે, બધું મને જોવે છે. અને મહારાજ કીધું ને પ્રથમના 69માં મહારાજ કહે કે મેં જગન્નાથપુરીના જગન્નાથજીની મૂર્તિની અંદર રહેતા થકા બધું દેખતા મહારાજ કે બોલો, પૂજારીનો ભાવ એ જોતા હતા ને છળ કપટ પણ દેખતા હતા. એમ હું જે કરીશ બધું મહારાજ જાણે છે. ઉપલક ક્રિયાથી કદાચ જગતનો લોક છેતરાય, પણ મહારાજ તો પાછા અંતરની વાત એ જાણે છે. માટે એકમેક બની અને આ મહારાજ આવડા મોટા ભગવાન મળ્યા તો એની સેવા શું કામ હું ન કરું, એ ભાવના પ્રગટે. તો પ્રત્યક્ષ પૂજા કરતો હોય તો એ ગદગદ ભાવથી થાય, અને માનસી પૂજા કરતો હોય તો પણ ગદગદ ભાવથી થાય. ત્યારે સોમલાખાચરે પૂછ્યું, જેવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણ કરીને ઓળખાય? આ બધા મહારાજને આરેરીને બરાબર મજબૂત થઈ ગયેલા, સમજાણો. કેવો અજોડ પ્રશ્ન પૂછે. આ પ્રશ્ન મને બહુ ગમ્યો. બીજો પ્રશ્ન કે મહારાજ કોઈ ગદગદ ભાવથી કરે છે, શુષ્ક ભાવથી કરે, ખબર કેમ પડે? આમાં છે ને દંભ ને માગ જ ન રહેવા દીધા બીજા પ્રશ્ન. ને તો આ દુનિયામાં બહુ બધા દંભ ને પાખંડ ને બધું બહુ બધું હાલે છે, બહુ હાલે. અને એનું હાલે છે એનું કારણ એ છે, એવું આ કે તો માનનારો સમાજ એ ઘણો બધો મળી રહે છે તો એ હાલે ને. જોકે દેવ દેવી બધી વસ્તુ સાચી, કઈ ખોટી નથી. ભૂત પ્રેતાદિક બધું સાચું, કઈ ખોટું નથી, બધું સાચું જ છે. પણ ભૂવાટ ધૂણે છે, માતાજી બોલે છે, માતાજી આમ કહે છે તેમ કહે છે, એમાંથી 99% ખોટા, 1% સાચો, 1% સાચો છે, બાકી 99% ખોટા. પાણી ભલામણ ન લેતો હોય, કારણ કે મહારાજ કીધું કે દેવ તો પવિત્ર છે, એવા પવિત્ર દેવ પાણી ન લેતો હોય એની અંદર આવીને બોલે, એની અંદર ધૂણે કહોજી. આ બધા દંભ છે. શું છે? આ બધા દંભ છે, આ બધા પાખંડ છે. આવા પાખંડ દુનિયામાં બહુ બહુ પ્રકારે ચાલતા હોય છે, એનાથી ખાસ સાવધાન. કોઈ એમ કે મને પ્રત્યક્ષ આત્મા દર્શન આપે છે, કોઈ એમ કે મને પ્રગટ ભગવાન દર્શન આપ્યા છે, હા ન પાડી લેવી, તરત એની અંદર ઢળી ન પડવું, શાસ્ત્રને મેળવવું. સ્વામી વાતો લખી, જ્યાં જ્યાં તમને મહત્તા દેખાય એ મહત્તાને શાસ્ત્રની સાથે મેળવવી. કારણ કે આપણા મહાપુરુષો જે થયા છે અને ભગવાન જયારે જયારે પૃથ્વી પર આવ્યા છે ત્યારે એનો આવવાનું મુખ્ય હેતુ, શાસ્ત્ર લખવાનું મુખ્ય હેતુ જે છે, મુમુક્ષુને બચાવી લેવા. આ પૃથ્વી પર આવા દંભી પાખંડી લોકો બહુ આવશે, એના થકી મુમુક્ષ બચી જાય, એટલા માટે શાસ્ત્રોની રચના છે. તો કોઈ પણ જગ્યાએ કોઈ મહત્તા કહેતો અથવા તો જણાવતું હોય ત્યારે એ મહત્તાને શાસ્ત્રના શબ્દની સાથે મેળવવી. શાસ્ત્રના શબ્દની સાથે મેળવશો અને એ એકમેક થાય, સમજવું, સાચી વાત છે. જો દંભ હશે તો કદી પણ શાસ્ત્રની સાથે મળશે અને અને પેલા શાસ્ત્રને ખંડન કરશે. તમે જોજો કે શાસ્ત્રમાં તો કેમ લખ્યું હોય એમ કે નથી કાતર મુકશે. મહાપુરુષ તો ત્યાંથી શરૂ કરશે કે શાસ્ત્રો મહાપુરુષ વતે થયા છે, શાસ્ત્રથી કે મહાપુરુષ નથી થતા. માટે મહાપુરુષ બોલે જે કરે તે શાસ્ત્ર, ત્યારે સમજવું કે આ સાક્ષાત દંભનું સ્વરૂપ છે. એનાથી તો ખાસ ચેતતા અને બચતા રહેવું. એ પ્રશ્ન એ જ પૂછ્યો સમલાખાચર નો અંતર્ગત પ્રશ્ન પૂછવાનો આશય જ છે કે મહારાજ કોઈ દંભે કરીને એમ કે છે હું તો ગદગદ ભાવથી આમ કરું છું, હું તો ગદગદ ભાવથી આમ કરું છું, મને તો માનસી કરું તો પ્રત્યક્ષ ભગવાન દર્શન આપે છે, હું તો ભગવાનને થાળ ધરાવું ત્યારે હાથ હાથ જમી જાય છે, આવી વાતો લોકો ઘણી જગ્યાએ કરે છે ને કરશે, તો પછી એને કેમ કરવું? એમ એ બધું માની જ લેવું કે ન માનવું? એવો જ પ્રશ્ન છે મમ્મી જ્યોતિ મેં. આવું હાલે છે જગતમાં? બહુ જ હાલે છે. સ્વામી વાતો લખ્યું ને, સ્વામી ગામડા ફરતા ફરતે ગામમાં ગયા, ગામના ચોરે પહોંચ્યા તો ચોરામાં એક બાવો ભારે વ્રજાનંદ સ્વામી ભારે મોટા મોટા ગપ્પા મારતો હતો, એવા ગપ્પા મારતો હતો કે હું તો રામા અવતાર વખતનો છું. ક્યારનો? ને ગપ્પા મારવાનો એમાં ક્યાં ખર્ચો હતો? રામા અવતાર અવતારનો છું, આટલું જ નહીં પણ રામા અવતારમાં હું ભગવાન રામની જાનમાં ગયેલો કે, અને જ્યારે લગ્ન થયા ને ત્યારે હું ત્યાં હાજર હતો. વ્રજાનંદ સ્વામી બધા ગપ્પા સાંભળ્યા. સ્વામીને મને થયું આને હું શાસ્ત્રના માધ્યમથી પકડીશ તો આ કાંઈ પકડાય ને, એટલે સ્વામી તરત ત્યાં જઈને ઉભા રહ્યા. સ્વામી કે જૂઠું કાંઈ કહો બોલતે હો? એટલે કે ક્યાં ખોટું બોલું છું? સ્વામી કે જે વખતે રામચંદ્રજી અને મા જાનકી લગ્ન થયા ત્યારે ત્યાં તો હું પણ ઉભો હતો, તને મેં ભાળ્યો જ નહોતો ત્યાં, તું જો ને આવ્યો તમે જોયો હોય ને, ત્યાં હું પ્રત્યક્ષ માંડ્યો જ ઉભો હતો, માંડું આખો હું સંભાળતો હતો, અને ઓલો સપડાક થઈ ગયો બોલતો. એમ કહીને સ્વામી ગયા એ બાવાનેથી આખી કાઢી મૂકી. એટલે આવા દુનિયામાં બહુ જ દંભ અને પ્રપંચો ચાલતા હોય છે, પણ હકીકત આવા દંભ અને પ્રપંચો ખુલ્લા પડે એવી તો મહારાજે બહુ બહુ બધી વાતો લખી, બહુ બહુ વાતો લખી. આધારાન સમયના ગ્રંથમાં એવું લખ્યું મહારાજ કે આજ સુધી અમે બહુ સમાધિ પ્રકરણ ચલાવ્યું પણ આજથી સમાધિ પ્રકરણ અમે હંકેલી લઈએ છીએ, હવે સમાધિ થશે નહીં. મહારાજના શબ્દો, હવે સમાધિ થશે નહીં, અને હવે કોઈ સમાધિની વાત કરે તો એને દંભ અને પાખંડ સમજજો. એટલે મુમુક્ષને બચાવવા માટે ભગવાનને મહાપુરુષ બહુ જ પ્રયાસ કરતા હોય છે. અહીંયા પણ સમલાખ હાજર આબાદ રીતે મુમુક્ષને બચાવવા માટે પ્રશ્ન કર્યો કે મહારાજ એક ગદગદ ભાવ થતો હોય જણાય કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની પૂજા સેવાની વિશે તથા કથા વાર્તા કીર્તનની વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મ સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવા નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે, જે મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠ્યા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું તેવું જ આજ દિવસ સુધી નવું નવું છે પણ ગૌણ પડ્યું નથી, એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખો. અને એવી રીતે મહાત્મ્યને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહ્યા હતા, અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા હતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. બહુ સરસ વાત મહારાજ કરી. કઈ વાત બતાવી મહારાજે? મહારાજ કહે કે જેને મહિમા જ હોય ને મહિમા એ સહિત થતો હોય ને આવા લક્ષણો હોય, ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તન વિશે અતિશય શ્રદ્ધા હોય. ભગવાનની પૂજા કરવી હોય, ભગવાનની સેવા કરવી હોય, આચાર્ય મહારાજ સંતો ભક્તોની સેવા કરવી હોય તો હડફું મારાય, સમજાય? મહિમાની વાત કરતો હોય અને પછી સેવામાં ન જોડાય તેને મહિમામાં ખોટ છે, હડફું મારે. અને પાછો ભગવાનની કથા કીર્તન કરવા હોય ત્યારે પણ એ તત્પર જ હોય. મહારાજે મધ્યના 29માં પણ આ જ વાત કરી. મહારાજ કે જેને ભગવાનની સાથે પ્રીતિ હોય એનું લક્ષણ કેવું હોય? તો કે રસ્તે ચાલીને થાકી ગયો હોય, વ્યવહારમાં કદાચ અવરાઈ ગયો હોય, શરીર માંદું થઈ ગયું હોય, ગમે તે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય પણ ભગવાનની કથા વાર્તા કહેવાનો અને સાંભળવાનો પ્રસંગ નીકળે ત્યારે જાણે કે એમાંથી કોઈ એડ્યું જ નથી એવો ભગવાનની કથા કહેવામાં સાંભળવામાં તત્પર થઈ જાય તો એની કોની અટકળે એમ માંડવી કે એને ભગવાનની તરફ અતિશય પ્રીતિ છે. અહીંયા પણ બહુ અજોડ વાત મહારાજ કરે છે કે શ્રદ્ધા હોય. અને ભક્તો કથા વાર્તામાં શ્રદ્ધા હોય, હજી તમે એ તો બહુ સ્થૂળ અર્થ છે કે કથા કહેવા અને સાંભળવામાં તત્પર થઈ જાય, હજી હું ડીપમાં જવા માંગુ છું. એ હજી સ્થૂળ અર્થ છે. બની શકે કે જીવાત્મા એમ લાગે કે મારે મને ભગવાનમાં પ્રેમ છે એટલે ટાઈમ ટાઈમ બધું કરે, પણ શ્રદ્ધા શબ્દનો ઉપયોગ કર્યો એટલે એમ સમજવું કે કથા વાર્તા કહેતા કે સાંભળતા, કથા વાર્તામાં ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પામવા માટે મુમુક્ષે આટલો આટલો દાખલો કરવો જોઈએ, આવી આવી રીતે વર્તવું જોઈએ, આવા આવા સાધન કરવા જોઈએ, એ જે જે વાત આવે તે તે વાતને તરત પોતાના જીવનમાં અંગીકાર કરી લે અને તરત પોતાના જીવનમાં ફેરફાર કરી નાખે, એ ભગવાનના ભક્તનું લક્ષણ છે અને એ ભગવાન વિશે ગદગદ ભાવ થવાનું લક્ષણ છે. કથા સાંભળે પણ કઈ ફેરફાર ન કરે, સમજાય? અને મને ભગવાનમાં ખૂબ જ ગદગદ ભાવ છે એમ કહેનારો હોય તો ભગવાને આજ્ઞા કરી કે નહીં કે વહેલા જઈને પૂજા કરવી, ભગવાને આજ્ઞા કરી કે નહીં મંદિરે જવું, ભગવાને આજ્ઞા કરી કે નહીં સત્શાસ્ત્રનું અધ્યયન કરવું, ભગવાને આજ્ઞા કરી કે નહીં ધ્યાન ભજન કરવું, તો એ બધું જ કરવા માંડે ત્યારે સમજવું કે આને ગદગદ ભાવ હોય. બાકી છ મહિને મંદિરનો લોકાતો હોય અને પૂજાનું કોઈ નામ ન લેતો હોય અને મહારાજ આજ્ઞા કરી કે મારો આશ્રિત કોઈ પ્રકારનું વ્યસન રાખે નહીં. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ, અને એક સેકન્ડ એને તમાકુ વિના, માવા વિના, બીડી વિના હાલતું ન હોય, ભગવાને આજ્ઞા કરી વટલવું ને વટલાવવું નહીં, આજ્ઞાનું પાલન કરવું, પણ હોટલ ભાડેનો માળો દોટ મૂકતો હોય અને પાછો એમ કે મને ગદગદ ભાવ છે, તે દંભીન પાખંડી છે, એને કદી ગદગદ ભાવ હોઈ શકે નહીં. ગદગદ ભાવ જેને પ્રાપ્ત કરવો અથવા તો હોય એના આવા લક્ષણ હોય એવું મહારાજ ઉત્તરમાં આપે છે. શ્રદ્ધા હોય મહારાજ કે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનનું અતિશય મહાત્મા સમજતો. બે વસ્તુ હોય, શ્રદ્ધા હોય, શ્રદ્ધા એટલે તીવ્ર વેગ, જે જે સાંભળે અથવા જે જે પોતે વાંચે કે ભગવાન આમાં રાજી થાય તરત કરવા માટે તત્પર થઈ જાય. તમને બધાને જો રૂપિયાનો મહિમા છે દાખલા તરીકે, તો કેવી શ્રદ્ધા છે, એમ ખબર પડે કે આ ધંધો કરું છું, આમાં મહિને 25,000 કમાવું છું, પણ આટલો જો સાધનમાં ફેરફાર કરું તો આમાં 3,00,000 મહિને કમાઈશ, તો કોકને વ્યાજે લઈને કરો કે ન કરો. અને એમ ખબર પડે કે આ 3 દાડાનું 4 દાડામાં કામ પૂરું થાય એમ હોય, પણ એમ ખબર 3 દાડામાં જો કામ પૂરું કરી દે તો કોઈ કે હું મોટો ઓર્ડર આપવા તૈયાર છું તો પછી ઊંઘ આવે, રાત દાડો એક કરીને 3 દાડામાં કમ્પ્લીટ કરી માલ આપી દો કે ન આપી દો, શું કામ? એનો મહિમા છે. જેનો મહિમા હોય એ બાજુ ત્વરા વધે, શ્રદ્ધા પ્રગટ થાય જ. પછી નતર હોય કોઈ એમ કે આમાં મહિમા લખ્યો ને કે મારે તો મહિમા બહુ છે, પણ મહારાજ કે મહિમા જેનો હોય એને શ્રદ્ધા તો પ્રગટ થાય જ. એટલે પેલા શ્રદ્ધા બતાવી પછી મહાત્મ્ય બતાવ્યું. એ બે વાના દિવસે દિવસે નવા નવા રહેતા હોય, નવા નવા રે, પછી એમ કોઈ દી ન થાય કે કેટલા સમયથી બધી મહેનત કરી આવું મૂકો, એમ ન થાય. નવા નવા રે, એમાં નવું નવું જાણતો જાય, તેમ તેમ વધારે વધારે પ્રયાસ કરતો જાય. ભગવાનનો મહિમા ગમે એટલી ફેરી સાંભળે તો એ તો સાંભળ્યું છે, એમ એને કોઈ દી ન થાય, એમ થાય કે આપણે બી કથા સાંભળી જ છે ને, અથવા એ બધી ખબર જ છે ને, તો સમજવું કે એને ભગવાનને વિશે ગદગદ ભાવ નથી. એટલે એની માનસી પૂજા ગદગદ ભાવવાળી નહીં હોય, એની પ્રત્યક્ષ પૂજા પણ ગદગદ ભાવવાળી નહીં હોય. બની શકે બહુ ધનાઢ્ય હોય અને આવો કઈ પ્રસંગ હોય, આવો મોટો જાડો હાર લઈને આવે, આચાર્ય મારાને પહેરાવે કે લાલજી મારાને પહેરાવે કે સંતોને પહેરાવે, એથી કરીને એમ ન માનવું એને ગદગદ ભાવ છે, સમજાય? અને કોઈ બિચારો ગરીબ હોય, હાવ એક એક ફૂલ પૂરી પૂરી લાવ્યો હોય, સમજાય, પણ એ પહેરાવતા પહેરાવતા હૃદય નીચવાઈ જતો હોય તો સમજો એને ગદગદ ભાવ છે. પદાર્થ કરતા એ પણ ભાવના વધારે પ્રધાન છે. હા, પછી એક વિવેક બતાવ્યો કે ધનાઢ્ય માણસ હોય, કરોડોપતિ હોય, પછી એક એક ફૂલનો હાર પહેરીને પછી ભગવાનને કે આચાર્ય મહારાજ પધારે એને કે લાલજી મહારાજને સંતોને પહેરવા માટે તત્પર થાય અને પોતાને તો મોટો જબરો બંગલો અને કેટલી ગાડીઓ અને કેટલું આવો અને તે હોય, તો એ તો લોભી સાબિત થઈ જાય. એને ગદગદ ભાવ તો નથી જ, પણ સાથે એની પ્રકૃતિ પણ લોભી છે. જો બાપુ સાહેબ પૂજા નથી કરતા, રોજ હાવ નાનકડો હાર ઠાકોરજી પૂજામાં ધરાવે. એક દાડો મહારાજે પૂજામાં દર્શન આપી, આ રાથમાં લઈને હમો ઘા કર્યો. મહારાજ કે નિતારો હાર ભાળ્યો, શરમ નથી આવતી, રાજાનો દીવાન આવો હાર ધરાવ્યો છો, અને એક પતાહું ધરાવો પૂજામાં, એને લઈને એક દાડો ભગવાન ફરફરતો જવા દીધું મોઢા પર, નીત ભાળ્યા તારા પતા, હા તું કાજુ બદામ જાપડી છો, મને પતા હું ધરાવ્યું છે. પછી માફી માંગી, મહારાજ હવે કાયમ પાકો થાળ ધરાવી છે. એટલે મારો કહેવાનો મતલબ કે જાડો હાર ધરાવ્યથી ગદગદ ભાવ છે એવું કારણ નથી, પાતળો ધરાવ્યો એથી કઈ ભાવ નથી એમ નથી, એની સ્થિતિ બિચારી ગરીબ છે એવો ધરાવે. ધનાઢ્યને તો ઠાકોરજીની સેવા કરવી તો શ્રેષ્ઠ સ્વરૂપે જ કરવી એમ, સમજાય? ઘરમાં મંદિર બંગલો જબરો બનાવ્યો હોય પણ ઠાકોરજી કે ખૂણા મારી રાખી મૂક્યા હોય, અનવડું કેવું સિંહાસન રાખ્યું હોય, નહીં, ધનાઢ્યના ઘરમાં તો વિશાળ સુંદર સિંહાસન હોવું જોઈએ, સુંદર મહારાજનું સ્વરૂપ હોવું જોઈએ. અને ધનાઢ્યની ઘેરે ટાઈમો ટાઈમ ઠાકોરજી વ્યવસ્થિત થાળ પણ થવો જોઈએ. ભગવાન આપ્યું છે. આ ગરીબ ભક્ત હોય તો બિચારો રહેતો હોય 10x10 ની રૂમમાં, એને નાનકડું એવું મંદિર રાખે અને આવડી કેવી મૂર્તિ હોય અને પોતાના ઘરની અંદર જે કાંઈ બનતું હોય, બિચારો દાળ ભાત પણ ન બનાવી શકતો હોય અને તેલ વિનાનું શાક બનાવતો હોય તો ઠાકોરજીને જમાડશે, ઠાકોરજી પ્રેમથી રાજી થશે. એની સ્થિતિ એ છે. પણ જેની સ્થિતિ હોય એને તો આવી રીતે વર્ત્યું જોઈએ. આ બધા ગદગદ ભાવની નિશાનીઓ છે. એટલે બહુ અજોડ વાત બતાવી મહારાજ કે એનો જે આવો ભાવ એ દિન પ્રતિદિન વધતો જાય. મહારાજ મુક્તાન સિંહનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે જ્યારથી લોજમાં મળ્યા ત્યારથી આજ સુધી એક દિવસ પણ જરાય ગૌણ ભાવ અમને દેખાણો નથી. દિન પ્રતિદિન એને શ્રદ્ધા મહિમા વધતો જ જાય છે. અને મહારાજ કે ગદગદ ભાવ વાળો શક્ય છે સાથે પણ રહી શકે, દૂર પણ રહે, ભગવાનની આજ્ઞા કરીને દૂર પણ રહે. દાખલા તરીકે તમે ગ્રસ્ત ભક્તો છો, ઘણો સંતોની પ્રત્યે ભાવ છે, પણ તમે સંસાર વ્યવહારમાં જોડાયેલા છો, નિત્યાય નથી રહી શકતા. નિત્યાય નથી રહેતા એટલે એવો અર્થ નથી, એ તો એક આપણે રમૂજમાં કહીએ કે તમને જેટલો ઘરમાં ભાવ છે એટલો જો સંતમ સરખો હોય તો 6 મહિના ઘેર રહો અને 6 મહિના આવી રહો. એ કાંઈ મહેમાનની સચોટ નિશાની નથી. ભલે 6 ઘેરે રહેતો હોય પણ એની જે ભાવનાઓ છે, એની એનું જે ખેંચાણ છે મહાલૌકિક હોય, અને ભેગો જ રહેતો હોય આલો, પણ એકી આજ્ઞાનું પાલન ન કરતો હોય તો શું ગદગદ ભાવ છે? હે, ગદગદ ભાવ નથી. ગદગદ જે ભાવ છે એની ક્રિયામાં જણાય વિના રહે ને. ગદગદ ભાવ હોય ને એ પોતાને બોલાવતો હોય તો એની વાણીમાં પણ ગદગદ ભાવ દેખાય, એની ક્રિયામાં પણ ગદગદ ભાવ દેખાય, એના અંતઃકરણના ભાવમાં પણ ગદગદ ભાવ દેખાય. એ ખાલી પાણી આપતો ને, પાણી ભરીને પાણી આપતો હોય તોય પણ ગદગદ ભાવ એનો દેખાણે વિના રહે નહીં. જે ગદગદ ભાવ છે એ આખો આખી અલૌકિક વાત છે. મહારાજ કે જેને ભગવાનની સાથે જોડાણ થયું એ દેખાણે વિના રહે નહીં, જણાય જ. પાછું એવું નથી કે દૂર જ રહે છે ને, બહુ ભાવ છે, જરૂર પડે ત્યારે આવી નથી શકતો તોય ખોટ છે. ત્યારે તો એ તૈયાર જ હોઈ શકે, ત્યારે ગદગદ ભાવ મહિમા એ સાબિત થાય છે. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન યાદો તો નિત્ય સાથે રહેતા હતા પણ તોય ભગવાનનો મહિમા સમજી શક્યા નહીં. એક સમજ્યા કોણ? ઉદ્ધવજી. તો જે ભગવાનનો મહિમા સમજે એની જ મહાનતા છેવટે સાબિત થાય. કઈ એ કઈ પરિણામ છે ને એ વચ્ચે ન ખબર પડે. પરિણામની ક્યારે ખબર પડે? એન્ડ આવે ત્યારે. વચ્ચે કાંઈ ખબર પડે નહીં. અત્યારે જે આપણું આ વર્તમાન કાળમાં હાલે છે ને, જે હાલી રહ્યું છે ને, એની અત્યારે જે ખબર ન પડે કઈ. હજી પરિણામ સુધી, પરિણામ આવે પછી ખબર પડે કે કેટલો ગદગદ ભાવ છે. અહીંયા પણ મહારાજ એ જ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે નિત્ય સાથે યાદવ રહેતા હતા ભગવાનની સાથે, પણ યાદવ ભગવાનની સેવાએ કરતા હતા, એની આજ્ઞામાં રહેતા હતા, પણ તેમ છતાં એને ભગવાનપણાની પ્રતીતિ નહોતી તો ગદગદ ભાવ એને થઈ શક્યો. એમ તો ન કરે તે શેઠની આગળ તો હજુ આજે હજુ જી 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 જ કરતો હોય, બોલો. પણ એથી કઈ ગદગદ ભાવ છે એવું કા? એ તો એના સ્વાર્થથી જોડાણો છે. 3000 પગાર આપે છે અને શેઠ કે આવો તમે 2000 કરવો તો જી બંધ થઈ જાય અને જી વાળો બંધ થઈ જાય, બોલો. એટલે મહારાજ એમ બહુ અદભુત વાત બતાવે છે કે ગદગદ ભાવ હોય એની અંદર કથા વાર્તા કીર્તન સેવા, એની અંદર શ્રદ્ધા હોય, ભગવાન નિત્ય નિત્ય મહિમા વધતા જતો, એની વિશે ગદગદ ભાવ છે એ વાત ચોક્કસ થાય છે. પછી નિર્વિકારાનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે, હે મહારાજ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ચાર વસ્તુ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, એ કોને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે, અને જેટલી વાર્તા ગ્રહણ કરવા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખો તેને નિધિધ્યાસ કહીએ, અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી ચિંતન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે એકદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. શ્રવણ કોને કીધું? તમે બધા શું કરો છો? શ્રવણ કરો છો? ખાલી સાંભળ્યો ને શ્રવણ કહેવાય? મારો પ્રશ્ન છે. ખાલી સાંભળ્યો ને શ્રવણ કહેવાય? ખાલી સાંભળવું એને શ્રવણ કહેવાય નહીં, બરાબર યાદ રાખજો. કારણ કે શ્રવણ થી અટકવાનું નથી, આગળ જવાનું છે, પાછું મનન આવે છે. શ્રવણ પછી શું આવે? મનન. મનનમાં મહારાજ શું કીધું? ગ્રહણ કરો યોગ્ય એટલું ગ્રહણ કરે, ત્યાગ કરો યોગ્ય એટલું ત્યાગ કરે. તો ગ્રહણ કરો યોગ્ય, ગ્રહણ કરે, ત્યાગ કરો યોગ્ય, ત્યાગ કરે, એ કોણ કરી શકે? ખાલી શ્રવણ કર્યું હોય પણ એકાગ્ર વૃત્તિથી શ્રવણ કરેલું ઝીલે, બરાબર, સાંભળેલું ઝીલે, એનું નામ શ્રવણ કહેવાય. કારણ કે નતર તો જ્યાં યાદ જ નથી ત્યાં ત્યાગનું ભાગનું તો વાકત જ ક્યાં રહી કહો? સમજાય છે? તમે સાંભળ્યું અહીંથી, અહીંથી કથા થાય છે, તમે સાંભળી, પણ એમાંથી એક શબ્દ યાદ જ તમને નથી, તો એમાં બે વિભાગ કરો ને વાત જ ક્યાં આવી? એટલે હકીકતમાં શ્રવણ એનું નામ કહેવાય કે જે વાત થાય છે એને સ્મૃતિમાં લે, એને શ્રવણ કહેવાય. યાદ રાખે એને શ્રવણ કહેવાય. શ્રવણમાં આજથી હમ જરાક ફેરફાર કરી નાખજો. ખાલી અહીં બેઠા એટલે શ્રવણ કરે, આમાં કે બધા શ્રવણ નથી કરતા, આમાં કે બધા શ્રવણ નહીં કરતા હોય, આમાંથી 25-30% શ્રવણ કરતા હશે અને બાકી બેઠા પડે છે. શ્રવણ કર્યું હોય તો ગઈકાલે હું આવ્યું હતી પૂછીએ, અને જો જવાબ થાય સમજવું શ્રવણ કર્યું હતું, બરાબર ને? યાદ નથી, જો યાદ જ નથી તો તમે એમાંથી વિભાગ ક્યાં કરવાને રહ્યા? કોનો વિભાગ કરો કહો? વસ્તુતાએ વસ્તુ નથી તે વસ્તુને કેવી લેખીએ? નિષ્કાળ સમય લખ્યું ને, વસ્તુતાએ વસ્તુ જ નથી તો એ વસ્તુને કેવી લેખીએ? વસ્તુ સામે પડી હોય તો આ સારી છે કે નરસી છે એમ આપણે વિભાગ કરીએ, વસ્તુ જ નથી કાંઈ તો કેવી કેવી કહો? એટલે શ્રવણ એટલે જે સાંભળવામાં આવેલી વસ્તુને પોતે પોતાની યાદગીરીમાં જમા કરે એને શ્રવણ કહેવાય. પછી આવે મનન. મનનમાં શું કીધું મહારાજ? કોને ખબર? ઉષા આંગળી કરો, જવાબ તો હું જ આપીશ, પણ તમે કે યાદ રાખ્યું કે સાંભળ્યું કે નહીં તો ખબર પડે. મનનમાં મહારાજ શું કીધું? બસ હું કીધું, ગ્રહણ કરવા યોગ્ય એટલું ગ્રહણ કરે, ત્યાગ કરવા યોગ્ય એટલું ત્યાગ કરે. એ તો બહુ સ્પષ્ટ અર્થ છે, ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે, ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરે. પણ એની અંદર ત્યાગ કરવા યોગ્ય શું અને ગ્રહણ કરવા યોગ્ય શું એ વાત થોડીક સમજાય જેવી છે. નતર કેવું થાય ખબર? આ તો માનો મહારાજ વાત કરી રહ્યા છે, મહારાજ કરી રહ્યા છે ને, તો મહારાજ વાત કરતો હોય એમાં કદી પણ કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય હોય ખરી? નતર આ શબ્દને સામે આપણે શું નીકળી કરીશું ખબર? ગમે વાત કરતો હોય, આચાર્ય મારે કરતા હોય તો ભલે, લાલજી મારે કરતા હોય ભલે, ગમે સંતો કરતા હોય તો ભલે, એનો અર્થ એવો જ આપણે સીધો ઠરાવશું કે કોઈ પણ વાત થાય તો એમાંથી અમુક તો ત્યાગ કરવી જ પડે એમ. એટલે ત્યાગ કરવી પડે એટલે ખોટી જ હોય, બીજો અર્થ શું થાય એનો? વાલા ભક્તજીનો, અત્યારે આપણે શિબિરની અંદર છાવણીની અંદર દિવ્ય દર્શન આપવા માટે અને અમૃતવાણી દ્વારા આપણને ભગવાન ઓળખાવા માટે બગસરાથી ગુરુતુલ્ય પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામી પધાર્યા છે, સાથે અતિવાહલાય મુક્ત સ્વરૂપ સ્વામી, અદ્ભુત સ્વામી, નિર્ભય સ્વામી વગેરે સંતો પધાર્યા છે. આપણે બળભાગી છીએ. આપણે મનન શબ્દને સમજવા પ્રયાસ કરતા હતા કે મનનનો સીધો અર્થ જે છે કે અમુક ગ્રહણ કરવું અમુક ત્યાગ કરવું, એ વાત સાચી છે, પણ એની પ્રત્યેની આપણી જે સમજણ છે એમાં ભૂલ છે કંઈક. આપણે એવું જ માનીએ છીએ કે કોઈ પણ વાત હોય તો એમાંથી અમુક ટકા કાઢી જ નાખવાની હોય. એટલે એનો મતલબ શું થયો? કાઢી ક્યારે નાખવી પડે? વાત ખોટી હોય તો. બીજો એનો અર્થ કેવો થાય કે કોઈ પણ વાત કરતું હોય તો બધી વાત સાચી કોઈ કરતું જ નથી, એવો અર્થ થાય ને સીધો સીધો. કોઈ પણ વાત કરતું હોય, પછી ભગવાન પોતે હોય તો ભલે, આચાર્ય મહારાજ હોય તો ભલે, લાલજી મહારાજ હોય તો ભલે, સંતો હોય તો ભલે, કોઈ સાચી વાત પૂરેપૂરી કરતું જ નથી. એક અર્થ તો એવો ઘટે, બોલો. મનોનો સીધે સીધો તમે અર્થ લેવા જાઓ તો કે ગ્રહણ કરો યોગ્ય ગ્રહણ કરવી, ત્યાગ કરો યોગ્ય ત્યાગ કરવી, તો પછી શું કરવું, શું સમજવું? તો ભક્તજનો અહીં એમ સમજવું કે વાત તો બધી 100-100% સત્ય જ છે, એમાંથી 1-1% વાત અયોગ્ય કે અસત્ય નથી, પરંતુ એમાંથી મારા અંગને મળતી જેટલી વાત હોય એ મારા મોક્ષને અર્થે છે, બાકી વધેલી જે વાત છે એ બીજા ભક્તના મોક્ષને અર્થે છે. કારણ કે બધાના અંગ અલગ અલગ હોય અને મોક્ષની પદ્ધતિ પણ એક જ નથી, મોક્ષ વિવિધ પ્રકારે થઈ શકે. મારો મોક્ષ આમ સમજેમાં થાય છે, એનો મોક્ષ આમ સમજેમાં થાય છે, એ સમજણમાં પછી એવો અર્થ નહીં કરતા કે બધા પોતપોતાની રીતે સમજે તો મોક્ષ થાય. એ બધી વાત આખી હોય ભગવાનના સિદ્ધાંત પ્રમાણે, દાખલા તરીકે નવધા ભક્તિ છે, નવધા ભક્તિ, નવે નવ ભક્તિ એ મુક્તિને આપનારી છે. પણ કોઈને શ્રવણ ભક્તિ વધારે પ્રિય હોય, કોઈને કીર્તન ભક્તિ વધારે પ્રિય હોય. તો શ્રવણની વાત કોઈ કોઈ સંત આવીને કે આચાર્ય મહારાજ લાલજી મહારાજ ખૂબ શ્રવણ ઉપર ભાર મૂકે, મનન ઉપર, કીર્તન ઉપર ખૂબ ભાર મૂકે, તો બેઠેલા બે ભક્ત છે, એકને શ્રવણનો અંગ છે, એકને કીર્તનનો અંગ છે. તો શ્રવણના અંગ વાળો ભક્ત જેટલી શ્રવણ બાબતની વધારે વિશેષ વાત કરી, બધી ગ્રહણ કરી લે, કીર્તન વિભાગની જેટલી વાત થઈ એ કીર્તન વાળો વિભાગ, ભક્ત જેને રૂચિ છે એ ગ્રહણ કરે, આનું નામ મનન સમજવું. નહીં કે મનન એટલે અડધી વાત લેવી, અડધી કાઢી નાખવી, અડધી સાચી ને અડધી ખોટી, આવો અર્થ કદી ઘટાડવો નહીં. આ ટેવ ક્યાંથી પડી ગઈ ખબર? ગમે એના માથા મારતા થઈ ગઈ નેથી આ ટેવ પડી ગઈ. અરે ભલામણને જાવ જવા તો તકે આપણે લીધા જ એટલે લઈએ, એમ બાકી ન લઈએ એમ. હકીકત જ્યાં ન જવા તો પછી કાંઈ લીધા જેવું ન હોય, અને લીધા જેવું હોય ત્યાં બધું લીધા જેવું હોય, પછી પોતાના અંગ પ્રમાણે લેવું. આનું નામ મનન કહેવાય. અને પછી ત્રીજો અર્થ ઘટાડે છે નિધિધ્યાસ. નિધિધ્યાસ કોને કહેવાય? તો કે પોતે પોતાના મોક્ષ માટે નક્કી કરેલી વાત એનું વારંવાર મનન કરે એને નિધિધ્યાસ કહેવાય, એમ આમાં કીધું. પણ એ અર્થ પણ સ્થૂળ અર્થ છે, કારણ કે આખીર આ જીવાત્માને ક્યાં સુધી પહોંચાડવાનો છે? સાક્ષાત્કાર સુધી. તો ખાલી જે વસ્તુ એને એને અલગ કરી પોતે સ્વીકારી એ વસ્તુને મનન ખાલી કરે એમ એને નિધિધ્યાસ કહી દેવાય? તો એ નિધિધ્યાસનો પૂરો અર્થ નથી. પણ નિધિધ્યાસ એને કહેવાય કે પોતાના અંગ પ્રમાણે જે પોતે સ્વીકાર્યું એ વાત, જે સ્વીકારી છે વાત, એ પોતાના જીવનમાં અપનાવી લે કે મોક્ષ માટે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. અને એમાં ઘણી બધી વાતો થાય, એમાં પોતાના અંગ માટે જેટલી વાત આવી એટલી વાતને પોતાના જીવનમાં અપનાવી લે, અને એ વાત છૂટે નહીં એનો વારંવાર ખટકો રાખે, એ હકીકતમાં નિધિધ્યાસ કહેવાય. અખંડ ખટકો રાખે કે મારા મોક્ષ માટે આ વાત છે, આ વાત મારા મોક્ષ માટે છે, આ વાત આમ હું કરું તો જ મોક્ષ શક્ય બનશે, એનો અતિ ખટકો રાખે, એમાં ગાફલાય ન રાખે, આને હકીકતમાં નિધિધ્યાસ કહેવાય. અને પછી આવે સાક્ષાત્કાર. તો સાક્ષાત્કાર કોને કહેવાય? સાક્ષાત્કાર કોને કહેવાય? એમ કીધું ઇદમ સાંભળી આવે, એમ કીધું ઇદમ સાંભળી આવે એને સાક્ષાત્કાર કહેવાય. એ સ્થૂળ અર્થ છે. હકીકત સાક્ષાત્કાર કોને કહેવાય ખબર? કે જે પોતે નિધિધ્યાસ કર્યો છે, માને એમ નક્કી કર્યું આ વાત મારા મોક્ષની કરતલ છે, અખંડ ખટકો રાખે છે, એવી જે વાત છે એને દેશકાળે કરીને પણ એનાથી વિરુદ્ધમાં જવાની કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય અને તુરંત એના મનમાં થાય કે એમ મારથી ન જ કરાય, એમ એમ મારથી ન જ વર્તાય, એને સાક્ષાત્કાર કહેવાય. દાખલા તરીકે સંતો હોય, સંતો એણે શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસ કર્યો કે અમારે અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખવાનો, ધનનો ત્યાગ રાખવાનો, અને સ્વપ્ન આવે અને સ્વપ્નમાં એની નજીકમાં સ્ત્રી આવતી તુરંત ત્યાંથી ભાગે, તો એણે સ્ત્રીની સાથે મારે સંબંધ ન બંધાય એનો સાક્ષાત્કાર કરી લીધો છે. માનો કે એ જાગૃતમાં તો રૂપિયા નથી અડતો, સમજે, જાગૃતમાં રૂપિયા નથી અડતો, પણ સ્વપ્નની અંદર એને રૂપિયા આવ્યા, કોઈક હરિભગત એને આપ્યા અને તરત આગો થડકીને ભાગે, તો સમજવું કે મારે ધન ન રખાય એનો એને સાક્ષાત્કાર થઈ ગયો છે. આને કહેવાય સાક્ષાત્કાર. આમ મહારાજ અદભુત રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર આ ચારેય પોઈન્ટને સમજાવ્યા છે. મહારાજ કહે કે અને એવું થઈ જાય એટલે મોક્ષમાં ખોટ રહે પછી? હે, એવું થઈ જાય કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો પોતાના મોક્ષ માટે નક્કી કરેલી વસ્તુમાં ફેર જ ન પડે, એ જ ક્ષણે એને એમ થાય જાય અમારથી ન જ કરાય, એના મોક્ષમાં ફેર પડે પછી? ન પડે. મહારાજ કહે પણ એવો સાક્ષાત્કાર ક્યારે થાય? તો કે શ્રવણથી વ્યવસ્થિત કામ હોવું જોઈએ, સમજાય? જેનું શ્રવણ ફેલ, બરાબર યાદ રાખજો, જેનું શ્રવણ ફેલ એનું મનન તો ફેલ જ હોય, એનો નિધિધ્યાસ ફેલ હોય અને એનો સાક્ષાત્કાર પણ ફેલ જ થાય. એટલે શ્રવણથી ખૂબ ખટકો રાખે તો એ સાક્ષાત્કાર સુધી પહોંચી શકે છે. નહીતર સાક્ષાત્કારમાં આપણે એવું સમજીએ ભગવાન દર્શન દે અને સાક્ષાત્કાર કહેવાય, તો માનો કે આ લોકની અંદર ભગવાન દર્શન ન દે અને હમણાં કહ્યું એવી રીતે સાક્ષાત્કાર થઈ ચુક્યો, એક પણ આજ્ઞા આમ તેમ ન થવા દે તો એનો શું મોક્ષ ન થાય? કરવો જ પડે ને થાય જ. એટલે સાક્ષાત્કારનો અર્થ જ આવો ઘટે છે. એટલે પણ સાક્ષાત્કાર ક્યારે શક્ય બને? શ્રવણથી વ્યવસ્થિત હોય તો. અમુક કાર્ય કેવું છે, પ્રારંભથી હરખો હોવું જોઈએ. આ તમે સંતોને મોટી મોટી રોટલી ભાળો ને, તમને બહુ ગમે છે નહીં, પણ રોટલીમાં 3-4 વિભાગ છે. પહેલાં લોટ બાંધે, પછી એનો ગોળા કરે અને એને લોહી બનાવે. લોહી બનાવ્યા પછી એને વણે અને પછી છોડવે. જેને લોટ બાંધવામાં જ ફેર પડી જાય, યાદ રાખજો, પછી ગમે એવો કારીગર હોય નહીં, લોટ બાંધવામાં જ ફેર પડી જાય. અને લોટ બાંધતા ન આવડતું, લોટ બાંધવું કળા છે. લોટમાં પાણી નાખે, તમે ઘણી ઘેર ફેરી ગયા ને, અમારે નથી સારું થતું, ક્યાંક થાય. લોટમાં પાણી નાખી છે તો પીંડો જ મળે વાળવા, અને પછી ગોળા વળી જાય, પછી પોહા એવો કારીગર હોય ને તો રોટલી હારી ન થાય. પાણી નાખી ચારે બાજુ આમ લોટને હંકેરતા હંકરતા જો આમ ગોળો વાળતા જાય તો ટોપ પહેલાં લોટ થવો જોઈએ, એનો પીંડો ટોપ થવો જોઈએ. ટોપ પીંડો થાય ને પછી એના ગોળા વાળે ને પછી એની પૂણી જ્યારે કરતા હોય ત્યારે પણ ટોપ થવી જોઈએ. ટોપ માને એની અંદર જેટલું તેલ લેવો જોઈએ એટલું લેવો, એટલો જ લોટ લેવાવો જોઈએ. અને એને પછી પૂણી વાળે તો એ સરસ પૂણી થાય, અને પૂણી ગોળ હરખી થાય ને તો જ ગોળ રોટલી હરખી થાય. એ લાંબા ટૂંકી થઈ, પછી ગોળ ગમે કારીગર હોય ને તો ગોળ થાય નહીં. અને વ્યવસ્થિત ગોળ રોટલી થઈ હોય, ક્યાંય જાડી પાતળી ન હોય, તો પછી એ સરસ થયેલી રોટલીને છોડવે અને છોડીને એઠી ઉતારે, એક ફેર આમ વાત કરે તો બે પડ પડી જાય. પણ લોટમાં જ ફેર પડી ગયો ને તો શેખ સુધી ફેર રહે. લોટમાં ફેર હોય એટલે પૂણી હરખી ન થાય. પૂણી હરખી ન થાય એટલે પછી વણાય નહીં, હરખી નહીં, હરખી વણાય નહીં, કે જાડીને પાતળી થઈ જાય, કારણ કે ગાંઠો વચ્ચે આવી જાય, એ બાજુ જાડી રહે, બીજી બાજુ પાતળી થઈ જાય, પછી છડે હરખી નહીં, હરખી છડે નહીં તો ઉતારીને જુદી પડવા જાય તો જુદી ન પડે, બધું બગડી જાય. પહેલેથી ખટકો હોય તો બધું સારું થાય. એમ મોક્ષની માટે પણ શ્રવણથી વ્યવસ્થિત કાર્ય હોય તો સાક્ષાત્કાર શક્ય બને, એમ મહારાજે અદ્ભુત વાત બતાવી. અને ત્યારબાદ મહારાજ આગળ વધે છે. અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનનને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી, ખાલી સાંભળવા માત્ર થતો નથી. સાંભળ્યું ગમે એટલું ધ્યાન રાખે, પછી મનન ન કરે, માને જીવનમાં ઉતારે નહીં તોય કાંઈ મેળ પડતો નથી. પણ મનનને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય નહીં. ખાલી દર્શન કરે હાલો જાય તો મેળ પડે? ન પડે. દર્શન કરે અને એને યાદ રાખે, એને યાદ રાખે તો સાક્ષાત્કાર થાય. એમાં તે પરમાત્મા વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કર્યા હોય, વિવિધ પ્રકારે દર્શન આપતા, એમાં પોતાને રુચિકર જે સ્વરૂપ છે, માનો આપણે અહીં મંદિરની અંદર સમય ભગવાન બિરાજમાન થાય, હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થાય, ઘનશ્યામ મહારાજ બિરાજમાન થાય, બધાને દર્શન કરે. પણ એમાંથી પોતાનું મન જ્યાં અટકે એ સ્વરૂપનું એ મનન એને વધારે યાદ રાખે અને એનું મનન કરતો જાય તો એને પણ એવી રીતનો સાક્ષાત્કાર શક્ય બને છે. અને તે દર્શનો કેવળ દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગે અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યા હશે તો તે અંગ આ સહેજે સાંભળી આવતું હશે. અને જે અંગનું દર્શન માત્ર થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય. ખાલી દર્શન માત્ર જ કર્યું છે. એક ભગત આવ્યા હતા મહિના પહેલા, મેં કીધું ભગત ગામમાં મંદિર છે, મને કહે, મેં કીધું દર્શન જાઓ છો ને? એ કે આ રોજ જાઉં છું સ્વામી. મેં કીધું ક્યાં મહારાજની મૂર્તિ છે? તો કે મારું એ કઈ યાદ નથી. કે હવે એને સાક્ષાત્કારની ક્યાં વાત રહી? એ તમે ઈ ભગતની વાત કરી, ત્યારે હું તમને પૂછું, તમે બધાએ તમારા ગામમાં મંદિરે દર્શન કરવા જતા હશો, તમને બધાને તમારા ગામમાં રહેલા મહારાજ સિંહાસનમાં ક્યાં બિરાજે છે યાદ છે ને? ન યાદ હોય કરી લેજો, આ વખતે ઘેરે જઈને પાછા અહીંયા હવે નહીં યાદ આવે, ફરીને શ્રવણ શરૂ કરવું પડશે. એટલે જીવાત્મા પ્રથમ તબક્કો જે ચૂકી જાય એ શેખ સુધી તબક્કો ચૂકતો જ રહે. પ્રથમ તબક્કો જેનો શ્રેષ્ઠ એનો લાસ્ટ તબક્કા સુધી વ્યવસ્થિત કાર્યાલય. એટલે કહેવત છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલેથી પ્રારંભ જેનો વ્યવસ્થિત હોય એનું જ એન્ડ સુધી વ્યવસ્થિત કાર્ય ચાલે. જેનો પ્રારંભ નબળો એનું એન્ડ સુધી નબળો. એટલે કહેવાય કે જેની વાવણી બગડી જાય ખેડૂતની, એનું વર્ષ બગડી આવીને રહે જ નહીં, પછી પોહાય એટલો વરસાદ વરસે નહીં. અને જેનું બાળપણ બગડે એનું જીવન બગડી જાય. અને જેને મનુષ્યતન બગડ્યો એનો તો જન્મારો બગડી જાય. માટે એક એક વસ્તુ પ્રારંભ કાળમાં ખૂબ ખટકો રાખો. મહારાજ કે જયારે એને દર્શન કર્યું ત્યારે જ માત્ર દર્શન માત્ર જ કર્યું હશે, પણ એના ઉપર મનન આદિક નહીં કર્યું હોય તો અત્યારે સંભાળતો હશે તો સાંભળતું નહીં હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણા સંભાળીએ છીએ તો પણ એક અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનનને નિધિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કાંજે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કરીને ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનનને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. અહીંયા તમે આવો છો, આટલી બધી ઉપાસના આજ્ઞાની વાતો થાય છે બરાબર, પણ શ્રવણ કરો માને યાદ રાખો, પછી એ જ પ્રમાણ વર્તવું છે, આટલું મારે કર્યા યોગ્ય છે એવું મનન કરો અને એ પ્રમાણે વર્તવાની શરૂઆત કરી દો. ખૂબ ખટકો રાખો કે એમાં ગાફલાય ન આવે તો નિધિધ્યાસ કહેવાય. અને તો પછી તમને ધર્મ નિયમમાંથી કોઈ ચલાયમાન કરવા જાય દેશકાળ અથવા તો કોઈનો સંગ તો એ જ ક્ષણે એમ થાય કે નહીં મારથી ન કરાય, તમે સાક્ષાત્કાર કરીને ગયા કહેવાઓ, એટલું દ્રઢ કરો. તો બાકી આ વસ્તુ કર્યાવીને તમે આખી જિંદગી શિબિર કે છાવણી ભરો તોય પણ કામ સરે નહીં. માટે ખૂબ ખટકો રાખો. ઇતિ વજ્રામૃતમ સારંગપુરનું ત્રીજું